તારીખ 10-10-1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 313 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 736
ફરીને લઈએ જ્ઞાનીના આત્માને ઉલેખીએ છીએ અને તેમ થઈએ છીએ. વર્તમાનમાં જ્ઞાન દશાનું જે પરિણમન છે પોતાનું, એ પરિણમનમાં જ્ઞાનીનો આત્મિક પરિણમન નિમિત્ત છે. એટલે જ્ઞાન દશા થયા પછી પણ બીજા જ્ઞાનીઓનો જે અંતર પરિણમન છે, આત્મભાવે પરિણમન છે, એ પરિણમન વિઝ્યુઅલાઇઝ થાય છે, અવલોકનમાં આવે છે. પરિણમન શાંત નિરાકુળ હોવાથી એના અવલોકનથી પોતાને પણ એવી જ નિરાકુળ શાંતિની પ્રાપ્તિ થાય છે. એ વેદન પ્રધાન પડખું છે, અવલોકનનું આ વેદન પ્રધાન પડખું છે. બાકી તો જ્ઞાનીને પણ ઉદય છે, ઉદય ભાવ છે. તીર્થંકરને પણ ઉદય છે, તીર્થંકર પ્રકૃતિનો, પણ ઉદય ભાવ નથી ત્યાં, કેમ કે એ પરમાત્મા થયા છે. જ્ઞાનીને સાધક પણ હોવાથી કર્ણાનુયોગ અનુસાર, બાકી તો એ પણ પોતાના પરમાત્મ સ્વરૂપને અનુભવતા હોવાથી એ પણ પરમાત્મા જ થયા છે. એક ન્યાય પણ કર્ણાનુયોગ પ્રમાણે સાધક દશા હોવાથી એમને ઉદય પણ છે અને ઉદય ભાવ છે, પણ એનું અવલોકન કરતા નથી. એનું અવલોકન કરે તો તેના જેવા થાય, જેનું અવલોકન કરે એના જેવા થાય. એટલે એનું અવલોકન નથી કરતા, જ્ઞાનીના આત્માનું અવલોકન કરે, જ્ઞાનીના ઉદયને ઉદય ભાવનું અવલોકન નથી કરતા. જોકે ઉદય અને ઉદય ભાવ સ્થૂળ છે અને આત્મા અને આત્મભાવ સૂક્ષ્મ છે, તો સૂક્ષ્મ જણાય અને સ્થૂળ ન જણાય એમ કેમ બને? તો કે જણાય તો ખરો, ઉદય ન જણાય, ઉદય ભાવ ન જણાય એમ ન બને, પણ એને ગૌણ કરવું અને પોતે પણ એને ગૌણ કરે છે તો તમારે મુખ્ય કરવાનો તો સવાલ થતો નથી, છતાં મુખ્ય કરો તો નુકસાન થાય. જણાય તો પણ ગૌણ કરવું, અને જેનું મૂલ્ય કરવા જેવું છે, જેની કિંમત આંકવા જેવી છે, જેનું મુખ્ય કરવાથી પોતાને પણ લાભ છે, એને મુખ્ય કરવું જોઈએ. એ રીતે એક પદ્ધતિ બતાવી, પોતાના પરિણમનથી પદ્ધતિ બતાવી કે અમે પણ જ્ઞાનીના આત્માનું અવલોકન કરીએ છીએ અને તેવા થઈ ગયા છે, તેમ થઈ ગયા છે. તમે પણ જો જ્ઞાનીના આત્માનું અવલોકન કરો તો તમે પણ તેવા થાઓ, એમ એમાંથી આપોઆપ નીકળે છે. એ વાત પણ નીકળી અને બીજું અવલોકન જો દેખ, જણાય તો પણ અવલોકન કરવા જેવું નથી એ વાત પણ નીકળે છે. એમાંથી બંને વાત એમાંથી નીકળે છે. હવે પત્રની શરૂઆત કરે છે. આપની સ્થિતિ લક્ષમાં છે, આપની ઈચ્છા પણ લક્ષમાં છે. ગુરુ અનુગ્રહવાળી વાર્તા લખી તે પણ ખરી છે. કર્મનું ઉદયપણું ભોગવવું પડે તે પણ ખરું છે. આપ અતિશય ખેદ વખતો વખત પામી જાઓ છો તે પણ જાણીએ છીએ. વિયોગનો તાપ અસહ્ય આપને રહે છે તે પણ જાણીએ છીએ. ઘણા પ્રકારે સત્સંગમાં રહેવા જોગ છો એમ માનીએ છીએ, તથાપિ હાલ તો એમ સહન કરવું યોગ્ય માન્ય છે. એમની સ્થિતિનું એક પેરેગ્રાફમાં વર્ણન કર્યું છે, પણ એ સુભાગભાઈની સ્થિતિનું કે આપની સ્થિતિ લક્ષમાં છે, અંતરભાઈ બંને આપની ઈચ્છા પણ લક્ષમાં છે, પારમાર્થિક અને વ્યવહારિક. ગુરુ અનુગ્રહ વાળી વાર્તા લખી, કોઈ વાત લખીએ છીએ, ગુરુની કૃપા હોય તો જીવને ઘણો લાભ થાય, તો કે એ વાત પણ ખરી છે. એ વાત તમારી ખરી છે કે ગુરુ ઉપકારની વાત તો એમાં કંઈ ના કહેવા જેવું નથી, એ વાત ખરી છે તમારી. કર્મનું ઉદય પણ ભોગવવું પડે બધાને, કર્મનો ઉદય ભોગવવો પડે. જ્ઞાની હોય તો ભોગવવો પડે, અજ્ઞાની હોય તો ભોગવવો પડે, એ પણ વાત ખરી છે. આપ અતિશય ખેદ વખતો વખત પામી જાઓ છો તે પણ જાણીએ છીએ. હવે આર્થિક પરિસ્થિતિ સ્વભાવભાઈની ઘણી નબળી હોવાથી એ વિષયમાં એમને આકુલતા ક્યારેક ક્યારેક થઈ જતી, એ પ્રકારને કચાશ કહો, એ પ્રકારનો દોષ કયો, એ પણ જાણીએ છીએ. એમ કે એ પણ અમે જાણીએ છીએ. વિયોગનો એટલે અમારા વિયોગનો તાપ અસહ્ય આપને રહે છે તે પણ જાણીએ છીએ. એ મોટો બહુ ગુણ હતો. જુઓ, બે પ્રકારે એમને આકુલતા થતી હતી, એક સંયોગ સંબંધી અને એક એમને જ્ઞાનીના પ્રત્યક્ષ યોગનો વિયોગ રહેતો હતો એની. એમાં એમ લીધું કે વિયોગનો તાપ અસહ્ય આપને રહીએ છે, સહન ન કરી શકો એટલો આપને અમારા વિયોગનો તાપ છે. બીજી બાજુ સંયોગની પ્રતિકૂળતાનો ખેદ, એ દોષ અને આ ગુણ એક સાથે બે છે. હવે આ દોષ નાનો ગણાય, સંયોગની પ્રતિકૂળતામાં જે આકુળતા થાય છે એ દોષ નાનો ગણાય. કેમ કે એમને વિયોગનો અસહ્ય તાપ રહે છે, એવો મોટો ગુણ છે તેથી. આ જરાક તુલનાત્મક રીતે વિચારવા જેવો મુદ્દો છે, નહીતર એમ થાય કે સુભાગભાઈને તો ઘણી પાત્રતા હતી, પછી એમને સંયોગની આકુલતા શું કરવા થવી જોઈએ? થઈ જતી હતી, એ હકીકત છે. દોષ છે એ ત્રણ કાળમાં દોષ છે, દોષ છે એ ગુણ નથી. તો પણ એને તોડવો હોય તો કેવી રીતે તોડાય? કે જો એમને વિયોગનો અસહ્ય તાપ ન લાગતો હોત તો આપણે તર્ક કરીએ તો એ મોટો દોષ ગણાશે. કેમ કે કુટુંબ પ્રતિબંધ છે ત્યાં. પણ જો એમને પ્રત્યક્ષ જ્ઞાનીના યોગનો અસહ્ય તાપ રહ્યા કરતો હોય તો કુટુંબ પ્રતિબંધ અવશ્ય નબળો પડ્યો હોય, ગયો ન હોય, અને ગયો ન હોય તેથી એ પ્રતિબંધને લઈને આકુલતા થાય, જેટલો રહ્યો હોય એટલો. પણ એ નબળો પડ્યો હોય એટલે એને તોડવાની અંદર મહત્તા નહીં આપવી જોઈએ, વજન નહીં આપવું જોઈએ. પણ એમને જે અસહ્ય તાપ થતો હતો એવા ગુણને મહત્વ ખૂબ આપવું જોઈએ, અત્યંત મહત્વ આપવું જોઈએ. કેમ કે જ્ઞાનીના પ્રત્યક્ષ યોગનો વિયોગનો અસહ્ય તાપ કોક જ જીવને થાય છે, કોક જ જીવને થાય છે, કોઈને ઓછો થાય કોઈને ન થાય એવું બને, પણ અસહ્ય થાય એવું કોક જ જીવને બને, સહન ન કરી શકે એવું કોઈક જ જીવને બને, અને એ બહુ મોટો ગુણ છે. એ એવડો મોટો ગુણ છે કે બીજા એ ભૂમિકાના જે કોઈ દોષ થતા હોય તો તે ગૌણ કરવા યોગ્ય છે, એટલો મોટો ગુણ છે, બહુ મોટો ગુણ છે. અને જેટલું વિયોગનું અસહ્યપણું એટલો જ દર્શનનું હાનિ પામે, એટલો જ દર્શનનો મોળો પડી જાય અથવા શક્તિહીન થાય, આ એનો મોટો લાભ છે. અને એટલી જ સન્માર્ગની સમ્યક દર્શન આદિની સમીપતા થવાનો અવસર છે, આ બહુ મોટી વાત છે. સૌભાગ્યભાઈમાં કોઈ વિશેષતા હતી, ખાસ પ્રકારની વિશેષતા હતી, અને કંઈ કિંમત કરવા યોગ્ય, અનુમોદન કરવા યોગ્ય, લક્ષમાં લેવા યોગ્ય અને અવધારણ કરવા યોગ્ય કોઈ મોટો ગુણ હતો તો આ હતા. એમને જે નાની પુરુષ પ્રત્યે પ્રેમ થયો એ વિયોગ સહન નહોતા કરી શકતા, આ બહુ મોટી વાત છે. આ વાત સાધારણ નથી. એટલે એમને જે વખતો વખત ખેદ પામી જાઓ છો અમે જાણીએ છીએ, તો એની મુખ્યતા કૃપાળુદેવને નહોતી આવતી તો બીજાને આવવાનો સવાલ રહેતો નથી, અને આવે તો એ કૃપાળુદેવ કરતાં થોડાક વધારે આગળ કે હાવ પાછળ જે ગણવો એ ગણવા જોઈએ, પછી એ સ્વચ્છંદ થઈ જાય. ઘણા પ્રકારે સત્સંગમાં રહેવા જોગ છો એમ અમે માનીએ છીએ. આ એક એક ગુણ તો કહ્યો એમણે, એ સિવાય પણ એમનામાં જે પાત્રતાને અનુસરીને બીજા સદગુણો હતા, સરળતા હતી, બીજા મુમુક્ષુઓ પ્રત્યેનું વાત્સલ્ય બહુ હતું, સરળતા તો ઘણી હતી જે મુખ્ય ગુણ છે મુમુક્ષુતાનો. શું પછી જે એમની હિંમત હતી, ભલે સંયોગો નબળા હતા પણ એમની જે હિંમત હતી એ સંયોગોમાં પણ મારે મારું કાર્ય કરવું છે, આત્મકાર્ય કરી લેવું, એ જે હિંમત હતી, મોટાભાગને હિંમત હારી જાય છે, જે સંયોગો નબળા પડે ત્યાં હિંમત હારી જાય. હે, જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાનો અદ્ભુત નિશ્ચય, તો બહુ મોટો ગુણ હતો. એટલે ઘણા પ્રકારે સત્સંગમાં રહેવા યોગ્ય છો એમ અમે માનીએ છીએ. જો કૃપાળુદેવને પોતાને સત્સંગ કરવા યોગ્ય લાગતા હતા તો બીજા મુમુક્ષુઓને માટે એ વાત સમજાવવાની જરૂર હતી નથી. છેલ્લે છેલ્લે અંબાલાલભાઈને તો, અંબાલાલભાઈની યોગ્યતા બહુ સારી હતી, તોય તે અંબાલાલભાઈને એની સેવામાં મોકલ્યા છે, કે એમના આયુષ્યના છેલ્લા દિવસો છે, તમે એમની સેવા માર્યો. માત્ર સેવા કરવા નહોતા મોકલ્યા, બહુ વિચક્ષણ હતા કૃપાળુ. તમે ત્યાં રહ્યો, તેમના પરિચયમાં રહ્યો, તેમના અંતર પરિણમનને તેમની યોગ્યતાને સમજો, તમારા આત્માને લાભ થશે. સેવા તો એક સાનિધ્યનું બહાનું છે, ખરેખર તો સૂત્ર જેવો વિષય છે. સેવા તો એક સાનિધ્યનું બહાનું છે, એ બહાને એ નિમિત્તે સાનિધ્ય મળે છે, અને સાનિધ્ય મળતા એને અંતર પરિણામનો પરિચય થાય છે. બાહ્ય કાર્ય છે એનું આ અંતર રહસ્ય છે, અને એ પરંપરા જ્ઞાનીઓના વખતની બહુ જૂની ચાલી આવે છે. પાત્રતા અવશ્ય જોઈએ, સેવામાં રહેનારની પાત્રતા અવશ્ય જોઈએ, નહીતર જ્ઞાનીના સમીપમાં રહેવું એ એટલું જ મોટા નુકસાનનું કારણ થઈ પડતા વાર ન લાગે. કેમ કે એને ઉદય ને ઉદય ભાવ બે છે, અને એ સ્થૂળ છે, પેલું સૂક્ષ્મ છે, વળી ગાડી ઊંધી ચાલી જાય, નુકસાન પણ એટલું જ મોટું થાય. એટલે એ વાત જરાક પાત્રતા તો જરૂર માગે છે. ઘણા પ્રકારે આપ સત્સંગમાં રહેવા યોગ છો એમ માનીએ છીએ, તથાપિ પાત્રતામાંનો એક જ માપદંડ છે કે પોતાને પોતાનું આત્મકલ્યાણ અને આત્મશાંતિ પ્રાપ્ત કરવાની ગરજ કેટલી છે. આ એક જ એનો માપદંડ છે. જેટલી ગરજ વધારે, જેટલી ગરજ વિશેષ, એટલી પાત્રતા પણ વધારે અને વિશેષ. બસ બાકી બીજું બધું ગૌણ છે, બીજું બધા એના આનુષંગિક પરિણામ પછી હોય છે, એને અનુસરીને એનો જે મુખ્ય મુદ્દો છે એ આટલો જ છે, એ પોતાને ગરજ કેટલી છે એ ગરજ બતાવવા. ગુરુદેવ શ્રી તો જ્ઞાનીનું દ્રષ્ટાંત આપતા હતા કે જ્ઞાનીને કેટલી ગરજ હોય છે. મુમુક્ષુની વાત તો સમજી લેવી જોઈએ, મુમુક્ષુએ પોતાની ભૂમિકા પ્રમાણે, અને એના માટે સમૂહ શરણમાં સૌધર્મ ઇન્દ્ર સાંભળવા આવે ત્યારે કેવી રીતે આવે છે એનું વર્ણન બહુ રોચક શૈલીમાં કરતા હતા કે સૌધર્મ ઇન્દ્ર એટલે 32 લાખ વિમાનનો સાહેબો. કેટલા? 32 લાખ ગામની, 32 લાખ વિમાન એટલે એના બહુ મોટા દેશ હોય છે. શું પૃથ્વી ઉપર એવડા મોટા દેશ ન હોય. હિન્દુસ્તાન નાનો પડે, ચાઇના નાનું પડે, અમેરિકા યુરોપ બધો નાનો પડે, અરે આ પૃથ્વીનો ગોળો નાનો પડે. શું કેમ કે આમાં 6 કરોડ જ, 6 અબજ જ છે, 595 કરોડ. શું અસંખ્ય દેવો હોય, અને અહીં તો હાકડ મુકડે રહેતા હોય, કોઈને એક રૂમ હોય, કોઈને 2 રૂમ, એટલે તો બધા પૈસા પુણ્યશાળી, મોટા મોટા મહાલયો હોય એને, એટલે એના પ્રમાણમાં જગ્યા હોય ને એની. અહીં તો કોઈને નાની ઓરડી હોય, કોઈ ફૂટપાથ ઉપર હોય, ત્યાં કોઈ એવી રીતે ન હોય. ત્યાં બધા મોટા મોટા વૈભવશાળી મહેલાતો હોય, દેવોના મહાલયો હોય. એવા એક એક વિમાનમાં અસંખ્ય દેવો હોય એવા 32 લાખ વિમાનનો ધણી એ ભગવાનના તીર્થંકર દેવના સમૂહ શરણમાં સાંભળવા આવે ત્યારે ગુરુદેવ એક્શન કરીને બતાવે. પાછા આમ ગલુડિયાની જેમ બેહે કે, આમ પોતે એમ કરે કે આમ ગલુડિયાની જેમ સાંભળવા બેહે કે, ઠૂંઠ થઈને ન બેહે કે હું મોટો રાજા છું. બરાબર, એના દાગીના કપડાં મુગટ બધું એના પ્રમાણમાં પહેર્યું હોય. નાની છે, એકાવતારી છે, અંતરવૈરાગી છે, અને છતાં એના પ્રમાણમાં એને વૈભવ એટલે દેખાવે એના પ્રમાણમાં હોય, મોટો વૈભવશાળી લાગે, હોય અંતરમાં વૈરાગી. ઇન્દ્રાસનની સામે જોવે ત્યાં એને દુઃખ લાગે, આકુલતાનો અનુભવ થતો હોય, એને પકડાતું હોય. ઇન્દ્રાસન એવું દૈવી રત્નોનું બનેલું હોય, દુઃખનું નિમિત્ત છે. સમોસરણમાં આવે ત્યારે ગરુડિયાની જેમ સાંભળવા દે. શું કેવું છે ગુરુદેવને કે એને ગરજ કેટલી છે આત્મકલ્યાણની. આત્મકલ્યાણ સાધી રહ્યા છે, દેવનો ભાવ પૂરો કરીને મનુષ્ય થશે અને એ મનુષ્યના ભાવમાં મુક્તિમાં જશે, છેલ્લો ભાવ છે એનો. એવી અસાધારણ યોગ્યતાવાળાને આટલી ગરજ હોય તો બીજાને સમજાવવાની જરૂર નથી કે એને ઉપદેશની ને આત્મકલ્યાણની કેટલી ગરજ હોવી જોઈએ. એમને તો બધું પ્રત્યક્ષ જેવું જ હતું, પ્રત્યક્ષ જેવું જ હતું. શાસ્ત્રોમાં તો વાંચેલું ત્યાં હતા, મહાવિદ્ય ક્ષેત્રમાં હતા. ભાવિ તીર્થંકર તરીકે એ પૂજ્ય છે અને તીર્થંકર દ્રવ્ય ભાવિ તીર્થંકર તરીકે હંમેશા પૂજ્ય હોય છે. અને એમાં કોઈ અનુચિત નથી. અને એવા ઇતિહાસમાં પહેલાં બીજું અગાઉના તીર્થંકરો માટે પણ એ ઘટનાઓ ઘટી છે, એ બધો શાસ્ત્ર આધાર પણ મળે છે. એટલે અમે તો ગુરુદેવનું બહુમાન કર્યું હતું અને એક તીર્થંકર તરીકે એમનું બહુમાન કર્યું હતું. પણ અમારે એક બીજા જ્ઞાની થઈ ગયા, નિહાલચંદ્રજી સોગાની. તમે દ્રવદ્રષ્ટિ પ્રકાશ વાંચ્યું છે એમનું? નહીં વાંચ્યું? પત્રો વાંચ્યા દ્રવદ્રષ્ટિ પ્રકાશમાં? હા, પત્રો. હા, એનું નામ દ્રવદ્રષ્ટિ પ્રકાશ આપ્યું છે, આધ્યાત્મિક પત્રો. હા, એમની ચર્ચા પણ વાંચવા જેવી છે. પુસ્તક ન હોય તો લઈ જજો, છે અમારા પાસે. શું એમને એમ કહ્યું કે ગુરુદેવ તો મારા માટે અનંત તીર્થંકરોથી અધિક છે. એક તીર્થંકર બરાબર છે એમને, અનંત તીર્થંકરની બરાબરીમાં ન મૂક્યા, અનંત તીર્થંકરથી અધિક મૂક્યા એમને. એનું નામ ઉપકાર બુદ્ધિથી ઉત્પન્ન થયેલી બેહદ ભક્તિ. શું? ફરીથી, ખરી ભક્તિ બેહદ હોય છે. જે ભક્તિને હદ હોય એ ભક્તિ ખરી ભક્તિ નથી. જે ભક્તિને હદ આવે, મર્યાદા આવે, એ ખરી ભક્તિ નથી. ખરી ભક્તિ હોય ને એ હંમેશા બેહદ હોય. એમ શું કરવા? આ તો છંછેડીને નક્કી કરવા જેવો પ્રશ્ન છે કે એમ શું કરવા, શા માટે બેહદ ભક્તિ હોવી જોઈએ, કે કેમ કે લાભ પણ બેહદ થાય છે માટે. માટે એ ભક્તિનું પ્રમાણિકપણું છે. જેમ એક તોલો સોનું ખરીદવું હોય તો 5000 રૂપિયા દેવા પડે જે ભાવ હોય, અને જેની જે જેટલી કિંમત હોય એટલી જ કિંમત દઈને જ માલ મળે, બરાબર છે? અને એ કિંમત આપીને એટલો માલ લઈએ તો આપણે પ્રમાણિક છીએ, અને કિંમતથી ઓછા પૈસા આપીએ તો આપણી પ્રમાણિકતા નથી, બરાબર છે? તો આપણને લાભ અનંતો થાય અને આપણે ભક્તિ મર્યાદિત લિમિટેડ રાખીએ, લાભ અનલિમિટેડ લઈએ અને ભક્તિ લિમિટેડ આવે. બે વાતને મેલ છે કે ત્યાં તો પ્રમાણિકતા નથી, એટલી ખરી ભક્તિ જ નથી ખરેખર. એ સુગાનીજીને જે ભક્તિ આવી, બેહદ ભક્તિ આવી, એ યથાર્થ છે અને એ ખરી ભક્તિ છે. અને જેને આવે એને યથાર્થ ને ખરી આવે એ બેહદ જ હોય. આમ છે,
ભાઈ
તો કોઈ પણ જીવ ભાવિ તીર્થંકર થાય એનો નિષેધ કેમ કરી શકાય? કેમ કે તીર્થંકરો તો અનંત થવાના છે. 24 તો આ ભરત ક્ષેત્રમાં થાય છે, મહાવિદ્યમાં તો અત્યારે 20 તીર્થંકર છે મોજુદ. અહીં તો એક પછી એક થાય 24, વચ્ચે ઘણો કાળનો પીરિયડ જાય, ગેપ પડે, કાળનો ગેપ પડે સમયનો. મહાવિદ્ય ક્ષેત્રમાં તો એક સાથે 20 છે ને વધીને એક સાથે 160 હોય. હા, એ તો આખા મનુષ્ય લોકમાં થઈને વાત છે, 6 મહિનામાં 6-8માં. પણ અહીંયા અનંતી 24 થઈ, એવા આ ભરત ક્ષેત્રમાં એવા અનંત 24 થઈ ગયા. એટલે અહીંયા અનંત તીર્થંકરો અહીંયા થઈ ગયા ને ત્યાંય થઈ ગયા. અને જે અનંત થવાના તીર્થંકરો, જો તીર્થંકરો અનંત થવાના છે તો આ સંસારમાં જે જીવો છે એમાંથી જ થવાના છે ને, બહારથી તો કોઈ નવા જીવો તો આવતા નથી. તો પછી કોઈ આત્મા ભાવિ તીર્થંકર હોય એમાં વાંધો લેવા જેવું છે શું? માનવું ન માનવું શું સ્વતંત્ર વાત છે, પણ કોઈ માનતું હોય તો એમાં ઝૂકતું શું થાય છે? એ વાત એમાં પોલિટિક્સ છે કે તમે 25મા તીર્થંકર કહો એટલે ભડકે સમાજ. હે, અમારે 24 જ હોય, 25મા ક્યાંથી આવ્યા? એટલે એ તો ભડકાવવા માટેનો પોઈન્ટ છે. એટલે વાતને ટ્વિસ્ટ કરીને, જેને ટ્વિસ્ટ કરી છે એને ખબર છે કે ભાવિ તીર્થંકરની વાત છે, પણ વાતને ટ્વિસ્ટ કરીને મૂકો સમાજમાં એટલે સમાજ ભડકે અને ગેરરસ્તે દોરાય. એટલે ગેરરસ્તે દોરાવાનું બહુ મોટું પાપ છે. એ પછી એને ખબર ન હોય બિચારાને ટ્વિસ્ટ કરનારને કે હું કેવડું મોટું પાપ કરું છું. હા, એટલે જે રાજરમત છે, પોલિટિક્સ છે, એની અંદર તો ટ્વિસ્ટ કરીને વાતને મૂકવાની પદ્ધતિ હોય છે. અને એ રીતે લોકો ભરમાય, એ ભરમાય એના નસીબ, અને ન ભરમાય એના નસીબ, કે બધા નથી ભરમાતા. કાંઈ સૂર્યકીર્તિ દેવ તરીકે માનનારા હજારો માણસો છે અને વિરોધ કરનારા હજારો માણસો છે. માનવું ન માનવું હવના નસીબની વાત છે. હવે જેની જેવી યોગ્યતા એનો અરક્ષોપ કરવાનો હોય નહીં કાંઈ. શું આપણે આપણું સંભાળવું જોઈએ? દુનિયા તો આમ જ ચાલવાની છે. શું કે છે કે સત્સંગ કરવા યોગ્ય આપ છો તો તેમ છતાં હાલ તો અમારે પણ વિયોગમાં રહીને જે સહન કરવું પડે છે, તમારે સહન કરવું પડે છે ને અમને સહન કરવું પડે છે. અમે સહન કરીએ છીએ તમારો વિયોગ, અને તે યોગ્ય માન્યું છે. બીજો ઉપાય નથી એની અંદર, ઉદયને ફેરવી શકાય એવું નથી, અને બીજો એમાં કોઈ ઉપાય નથી. ગમે તેવા દેશકાળને વિશે યથાયોગ્ય રહેવું, યથાયોગ્ય રહેવા ઈચ્છા જ કરવું એ ઉપદેશ છે. એટલે કે ગમે તેવી તમારી સંયોગની પરિસ્થિતિ હોય તો પણ યોગ્ય રહેવું અને યોગ્ય રહેવા માટેનો અભિપ્રાય રાખવો એ જ ઉપદેશ છે. યથાયોગ્ય રહેવું, યથાયોગ્ય રહેવું એટલે શું? કે પરિણામ બગડે નહીં અને પારમાર્થિક દિશામાં પરિણામ આગળ વિધા કરે એનું નામ યથાયોગ્ય રહેવું. પરિસ્થિતિ ગમે તે હોય એ પૂર્વ ક્રમાનુસાર છે. અનુકૂળતાની પરિસ્થિતિ હોય તો છકી જવા જેવું નથી, કે અનુકૂળતાનો રસ ચડી જાય એવા પરિણામ બિલકુલ થવા ન જોઈએ. તેમ પ્રતિકૂળ પરિસ્થિતિ આવે, ભાઈ શુભાશુભ કર્મનો ઉદય છે, બીજું કાંઈ નથી. પ્રતિકૂળ પરિસ્થિતિ આવે, અશુભ કર્મનો ઉદય આવે, આપણા જ કરેલા કર્મનો ઉદય છે, તો એમાં ખેદ પામવા જેવું નથી. ન રાગરસ ચડવો જોઈએ, ન દ્વેષનો રસ ચડવો જોઈએ, અને તો જ તમને આત્મરસ, ચૈતન્ય રસ, વિતરાગ રસ ચડી શકે. જેને ઘણો રાગરસ ચડે કે જેને ઘણો દ્વેષ રસ ચડે એને આત્મરસ ચડવાનો અવકાશ નથી. કેમ કે એ એક એવા રંગ છે કે જેના ઉપર બીજો રંગ ન ચડે.
એક ઘાટો રંગ હોય એના ઉપર બીજો રંગ ન ચડે, આછો પાતળો રંગ હોય એના ઉપર બીજો રંગ ચડે, એમ કદાપી ક્યારે પણ કોઈ પણ પરિસ્થિતિમાં, ગમે તેવા દેશકાળ એટલે ગમે તેવી પરિસ્થિતિમાં, રાગનો રસ કે દ્વેષનો રસ એ રાગ દ્વેષના રંગે રંગાવા જેવું નથી. આ ધ્યાનમાં રાખવા જેવી વાત છે અને એ જ ઉપદેશ છે. મનની ચિંતા લખી જણાવો તોય અમને તમારા ઉપર ખેદ થાય તેમ નથી. કેવું લખ્યું છે, તમારી યોગ્યતાનો બહુ ખ્યાલ છે ને, તમારા મનની ચિંતા તમે લખી જણાવો છો. એ તો બહુ સરળ હતા ને, એટલે છુપાવતા નહોતા, એ એમને ગુણ જોતા હતા, એમના અવગુણ એમાં નહોતા જોતા, એમાં એમનો ગુણ જોતા હતા, એ તો કંઈ છુપાવતા નથી. જેવા પરિણામ છે એવા પરિણામ લખે છે. એટલે મનની ચિંતા તમે લખી જણાવો તો અમને તમારા ઉપર ખેદ થાય એમ નથી, કે શું કરવા તમને આમ થાય છે, તમને શું કરવા ચિંતા થાય છે, સંયોગની ચિંતા તમને શું કરવા થાય છે, તમારા જેવા મુમુક્ષુને શું કરવા સંયોગની ચિંતા થવી જોઈએ, એવું અમને નથી થતું. સમ જો જ્ઞાની અન્યથા કરે નહીં, અને જ્ઞાની છે એ જ્ઞાનીની રીતે જ માપે, જ્ઞાનીની રીતે જોવે, બીજી રીતે અન્યથા એટલે બીજી રીતે નહીં. તેમ કરવું તેને સૂજે નહીં, અને બીજી રીતે કરવાનું એમને સૂજે પણ નહીં, ત્યાં બીજો ઉપાય ઈચ્છવો પણ નહીં, એમ વિનંતી છે. હે, એટલે એમ કે કોઈ એવું ઈચ્છા ન કરવી કે આ પ્રતિકૂળતા મટે તો સારું, પ્રતિકૂળતા મટે તો સારું, પ્રતિકૂળતા મટે તો સારું, એવો બીજો ઉપાય ઈચ્છવો પણ નહીં. એને પ્રયોગનું સાધન બનાવવું, પ્રતિકૂળતાના ઉદયને હંમેશા હંમેશા પ્રયોગનું સાધન બનાવવું, પ્રયોગનું નિમિત્ત બનાવવું. એ તો તરવાનું પાણી છે, તરતા શીખવું છે કે નહીતર તમારે પાણી વગર તરતા શીખવું છે, એના જેવી વાત છે. સંસાર તરવો છે કે નહીં, તો કે હા તરવો છે. તો આ પ્રતિકૂળતા એ સંસારનું પાણી છે, પ્રેક્ટિસ ત્યાં કરવાની છે. માટે ઈચ્છવું નહીં કે આ પ્રતિકૂળતા દૂર થાય તો સારું, આ પ્રતિકૂળતા દૂર થાય તો સારું, આ પ્રતિકૂળતા દૂર થાય તો સારું. એ બધું તો સમાધાન ન કરી શકે ત્યારે ત્યાં સુધી જાય. આ તો જે મુમુક્ષુ હોય છે એ થોડું ઘણું તો સમાધાન કરતા જ હોય છે, સાવ ન કરે બીજા સંસારી પ્રાણીઓની જેમ, એ ભલે સુસાઇડ સુધી જાય, મુમુક્ષુ હોય એને તો થોડું ઘણું તો સમાધાન આવે છે. તેમ છતાં પણ માત્ર બૌદ્ધિક સ્તરે સમાધાન કરવું એટલી વાત પૂરતી નથી, એ પૂરતી વાત નથી. પ્રયોગ કરવો જોઈએ, પ્રયોગે ચડવું જોઈએ, અને એ રીતે પરિણામને કેળવવા જોઈએ. શું પરિણામને કેળવવા જોઈએ, આ જરા વિષય બહુ ટેકનિકલ છે. પરિણામને દબાવવા પણ નથી, વૃત્તિને દબાવવી પણ નથી, અને વૃત્તિના ઘોડાને છૂટો મૂકવાનો પણ નથી, ત્રીજો રસ્તો પકડવાનો છે. એટલે આ કામ બહુ ટેકનિકલ છે. ભલભલા બુદ્ધિશાળીઓ આ વિષયની અંદર નિષ્ફળ ગયા છે, થાપકાઈ જાય છે, કાં તો પરિણામને દબાવે અને ત્યાગ કરી નાખે કે આપણે ત્યાગ કરો, આ છોડી દો, આ છોડી દો, આ છોડી દો, અંદરમાં અભિપ્રાય બદલાય નહીં ને રસ છૂટ્યો ન હોય, અને દબાણ કરે સ્પ્રિંગને દબાવો એટલી જોરથી ઉછળશે પાછી. એટલે એ વૃત્તિ સ્પ્રિંગ જેવી છે, દબાવી રાખીએ છીએ ક્યાંક મોઢું કાઢશે જોરથી ઉછળશે. રસ્તો ખોટો છે, વૃત્તિ દમનનો રસ્તો સાચો નથી. તેમ વૃત્તિને છૂટી મૂકી દેવી, શું કરીએ ભાઈ, અમારે પરિણામ બગડી જાય છે, બહુ વિકલ્પ આવે છે, એ રસ્તો પણ સાચો નથી. રસ્તો ત્રીજો પકડવાનો છે કે એ જ ઉદયને પ્રયોગનું સાધન બનાવીને પ્રયોગ પરિણામને કેળવવા અને એમાં કેટલી બાંધછોડ કરવી એ બહુ ટેકનિકલ વિષય છે અને એમાં સત્સંગની બહુ જરૂર પડે છે. એમાં સત્સંગના માર્ગદર્શનની પણ બહુ જરૂર પડે છે, ડગલે ને પગલે. એટલા માટે સત્સંગને વિશેષપણે આદરવા યોગ્ય, ઉપાસવા યોગ્ય, આશ્રય કરવા યોગ્ય વિશેષપણે કહેવામાં આવ્યો છે. એનું કારણ આ છે કે આમાં ભૂલ ખાય છે, આમાં જીવ ભૂલ ખાઈ જાય છે, બેલેન્સ રહેવું મુશ્કેલ પડે છે. કાં દમન કરે કાં છૂટી મૂકે, બેલેન્સ ન રાખી શકે. અભિપ્રાયને ઠીક કરવો અને પરિણામનું સંતુલિતપણું રાખવું, એટલે તો આપણે આના ઉપર એક આખો આર્ટિકલ લખ્યો છે, આત્મસંતુલન કરીને એક આખો આર્ટિકલ લખેલો છે. આના તત્વાનુશીલન આત્મસંતુલન છે ને, એ આ વિષય ઉપર લખેલો આર્ટિકલ છે. એમાં જરા ઝીણું કાયતું છે, શું હે, તો વિષય ડીપ છે, જરા બહુ ટેકનિકલ વિષય છે, પણ સત્સંગે સમજાયું છે, પાત્રતા એ કામ થઈ શકે એવું છે. અને અનંતકાળે એ કામ નથી કર્યું, ભૂલો છે, અહીંયા ઉદયમાં ભૂલો છે, કાં ઉદયમાં વૃત્તિને દબાવી છે, કાં ઉદયમાં વૃત્તિને છૂટી મૂકી દીધી છે. ઊંજાઈ જાય, સહન ન કરી શકે એટલે છૂટી મૂકી દે, અને કાં ખોટી રીતે દબાવી અને વૃત્તિ દમન કરે. અને એમાં કાંઈ અભિપ્રાય પલટાણોનો હોય, રસ પલટાણોનો હોય તો કામ થાય. એટલે ત્યાં બીજો ઉપાય ઈચ્છવો પણ નહીં, એવી વિનંતી છે, તમારી વિનંતી છે કે તમને જે ઉદય આવ્યો છે એ તમારો કુટુંબ પ્રતિબંધ મટાડવા માટે આવ્યો છે, લોકલજ્જાને મટાડવા માટે આવ્યો છે અને તમારા આત્માને નિર્મળ કરવા માટે આવ્યો છે, એનો લાભ લ્યો તમે એમ કે છે. એટલે નાની બીજી રીતે કરે નહીં, બીજી રીતે કરવું એને સૂજે નહીં, અને તમને પણ વિનંતી છે કે બીજો ઉપાય નહીં કરવો. બીજો ઉપાય એટલે શું કે સંયોગ સુધારવાના તીવ્ર પરિણામ નહીં કરો તમે, પણ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં તમારો તમે તમારી મુમુક્ષુતાને કેળવો. કોઈ એવા પ્રકારનો ઉદય છે, હવે પોતાની વાત કરે છે, કોઈ એવા પ્રકારનો ઉદય છે કે અપૂર્વ વિતરાગતા છતાં વેપાર સંબંધે કંઈક પ્રવર્તન કરી શકીએ છીએ, તેમજ બીજા પણ ખાવા પીવા વગેરેના પ્રવર્તન માંડ માંડ કરી શકીએ છીએ. એક વાક્ય લખે છે પોતાના પરિણમનનો, મન ક્યાંય વિરામ પામતું નથી. બારમા, ઘણું કરીને અત્રે કોઈનો સમાગમ ઈચ્છતું નથી. મુંબઈમાં મુમુક્ષુઓનો સમાગમ પણ ઈચ્છતા નથી, કંઈ લખી શકાતું નથી. વધારે પરમાર્થ વાક્ય વધવા ઈચ્છા થતી નથી, બોલવાની વધવા એટલે બોલવાની. કોઈએ પૂછેલા પ્રશ્નોના ઉત્તર જાણતા છતાં લખી શકતા નથી. ચિત્તનો પણ જાજો સંગ નથી. ઠીક, અમારા ચિત્તનો અમને સંગ નથી, અમને અમારા આત્માનો સંગ છે, એમ કે પરમાત્માનો સંગ છે. આત્મા આત્મભાવે વર્તે છે, અમારો આત્મા આત્મભાવે વર્તે છે. આટલી વાત એમણે લખી છે પોતાની દશા વિશે. નીચે પણ એમને પોતાની દશા જ વર્ણવી છે, જરા ઊંડી વાત છે જ્ઞાન દશાની, થોડી વિસ્તાર છે. આપણે કાલના સ્વાધ્યાયમાં લઈશું એ સમયથી.